ओंकार बिंदु संयुक्तम् नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अरहन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं मंगलं देव सर्वज्ञं निर्ग्रंथो गुरुमंगलं मंगलं वेतराग श्रुत जैन धर्मोस्तु मंगलं मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलं महादेव्या कुक्षिरत्नं शब्दजेतरवात्मजं राजचंद्रमहं वंदे तत्वलोचनदायकं प्रभुतत्वलोचनदायकं।
श्रीमद् राजचंद्र ज्ञान मंदिर राजकोट रविवार तारीख 25 डिसेंबर 2011 श्रीमद् राजचंद्र वचनामृत जी क्रमवार पत्र स्वाध्याय पत्रांक 604 मुंबई जेठ सुद बार बुधवार 1951। मुनि ने वचनों पुस्तक एटले तमे पत्रादिनो संग्रह लख्यो छे ते वाँचवानी इच्छा रहे छे मोकलवामां अड़चण नथी एज विनंती। आत्मस्वरूपना प्रणाम। अंबालाल भाई ने सूचनानो पत्र एक लीटीनो छे। अहीं आपणे ख्याल आवे छे के कृपाळु देव जेने जेने पत्रों लखता एनी एक एक प्रत अंबालाल भाई राखता जेनी न होय एनी ज्यां जाण करे त्यांथी एमनी प्रत मंगावी लेता। एटले आ वचनामृतनो संग्रह तो જ્યારથી કૃપાળુ દેવના પત્રો લખાય છે અને અંબાલાલ ભાઈ એના સંપર્કમાં આવ્યા છે ત્યારથી ચાલુ છે। એટલે કોઈ કે અમે શરૂ કર્યો છે તો એનો કાંઈ અર્થ નથી। વચનામૃત એ પૂજ્ય અંબાલાલભાઈની સંગ્રહની કૃતિ છે એટલે એને મુનિને વચનોનું પુસ્તક આ વચનોનું પુસ્તક વચનામૃત એ ત્યારે પણ 1951 ત્યારે પણ હતું એટલે ત્યારે જેટલા પત્રો હશે તે એ મુનિને વાંચવાની ઈચ્છા છે મોકલવામાં અડચણ નથી। અનેક લોકોને લખાયેલા પત્રો મુનિશ્રીને વાંચવા માટેની ઈચ્છા થઈ તો ત્યારે એમને પણ મોકલવાની સૂચના અહીંયા અંબાલાલભાઈને કૃપાળુ દેવે કરી છે। વાસ્તવિક તો આ વચનામૃતનું પુસ્તક પણ પરમ કૃપાળુ દેવના દેહાવસાન પછી 7 વર્ષમાં 1964માં 57માં દેહ છૂટ્યો અંબાલાલભાઈએ અને એમના નાના ભાઈ મનસુખભાઈએ વચનામૃતની પ્રસિદ્ધિ કરી દીધી હતી। એ તો બહુ જ પહેલી આવૃત્તિ છે। 605 મુંબઈ જેઠવદ બીજ 1951 સ્વવિગત પત્ર લખવાનો વિચાર હતો તે પ્રમાણે પ્રવૃત્તિ થઈ શકી નથી। હાલ તે તરફ કેટલી સ્થિરતા થવી સંભવે છે ચોમાસું ક્યાં થવું સંભવે છે તે જણાવવાનું થાય તો જણાવશોજી। પત્રમાં 3 પ્રશ્નો લખ્યા હતા તેનો ઉત્તર સમાગમે થઈ શકવા યોગ્ય છે વખતે થોડા વખત પછી સમાગમ યોગ બની। વિચારવાનને દેહ છૂટવા સંબંધી હર્ષ વિષાદ ઘટે નહીં આત્મ પરિણામનું વિભાવપણું તે જ હાનિ અને તે જ મુખ્ય મરણ છે। સ્વભાવ સન્મુખતા તથા તેની દ્રઢ ઈચ્છા પણ તે હર્ષ વિવાદને ટાળે છે। મુનિશ્રી ઉપર પત્ર છે। સ્વવિગત પત્ર લખવો છે પણ લખાઈ શકાય એવી દશા નથી પ્રવૃત્તિ થઈ શકતી નથી। અંતરમાં જ્યારે સ્વરૂપની રટણા જાગે છે ત્યારે બહારની પ્રવૃત્તિની અંદર રસકસ ઉડી જાય છે કોઈ રુચિ રહેતી નથી અને જીવનું વીર્ય સંસારના કાર્યો તરફથી પરના કાર્યો બહારના કાર્યમાં ચાલે નહીં, એ પોતાના સ્વરૂપમાં જ સમાઈ રહે છે, એ લખી શકતી થઈ શકતી નથી. અને કોઈ તરફ કહે છે ત્યાં તે તરફ કેટલીક સ્થિરતા કરવી છે, મુંબઈમાંથી બહાર નીકળવાનો યોગ 3 વર્ષ પછી ઊભો થાય છે. તો તમારું ચાતુર્માસ ક્યાં છે? મુનિને કહે છે કે જો એ આસપાસ ક્યાંય આવવાનું બને તો ગોઠવી શકાય. કેમ કે પત્રમાં તમે 3 પત્રો લખ્યા હતા પ્રશ્નો, પણ એનો ઉત્તર તો સમાગમે થઈ શકાય એમ છે. કેટલાક પત્રો એવા છે, કેટલાક પ્રશ્નો એવા છે કે જેનું અમે સમાધાન પત્ર દ્વારા તમને આપી શકીએ નહીં, અને તમને પણ એ પત્ર દ્વારા મળેલું સમાધાન યથાર્થ સંતોષકારક ન જણાય. તો સમાગમે વિચારવાનું, સમાગમની અંદર આદાન પ્રદાન થાય, વિચારનો વિનિમય થાય. સ્વાધ્યાયનું એક અંગ વિનિમય છે, 5મો અંગ છે. વિનિમય એટલે કે જે પોતે તત્વ ધારણ કર્યું છે એ તત્વની સત જિજ્ઞાસુઓ સાથે, મુમુક્ષુઓ સાથે આદાન પ્રદાન થાય. એનેથી જે મળે છે એ એકલા વાંચવાથી, એકલા સ્વાધ્યાય કરવાથી તો સ્વમતિ કલ્પના દ્રઢ થાય છે અને સ્વચન દ્રઢ થાય છે. કેમ કે કેટલીક માન્યતા આપણે માનીને જ બાંધી લઈએ, ઓપન નથી. તો બીજા વિચારને, બીજે દ્રષ્ટિકોણને ગ્રહણ કરવાની જીવની તત્પરતા જોઈએ. ન આવે તોય પણ એ તત્પરતા છે, એ જ એનો સ્વચન ટાળવાનો ઉપાય છે. એટલે સદગુરુના શરણે અથવા સત્સંગના શરણે રહીને જ જીવે સ્વાધ્યાયની પ્રવૃત્તિ કરવી જોઈએ, અને એ જ પ્રવૃત્તિથી એને તત્વ યથાર્થ રૂપની અંદર સમજાય છે અને ગ્રહણ થાય છે. નહીં તો અનેક પ્રકારના મતાગ્રહ બંધાતા જાય છે જે જીવના લક્ષમાં પણ આવતા નથી. એટલે ત્યાં કહે છે કે સમાગમ મુનિને પણ, મુનિ જેવી અવસ્થાવાન દીવ છે એને પણ કહે છે કે સમાગમે થઈ શકવા યોગ્ય છે, અને થોડા વખત પછી સમાગમનો યોગ બને એમ છે. માટે તમારો ચાતુર્માસ કઈ તરફ છે તો અમારું આવવાનું એ દિશા તરફ અમે રાખી શકીએ. હવે મુનિને લખે છે, વિચારવાનને દેહ છૂટવા સંબંધી હર્ષ વિષાદ ઘટે નહીં. 1951 સુરત અને કઠોરના ચાતુર્માસ છે મુનિના, અને મુનિ તાવની અંદર ગ્રસ્ત છે. 10-10 મહિનાનો મંદવાળ ચાલે છે અને સતત અંદર આર્ત ધ્યાન શરૂ થયું છે કે આ દેહ છૂટી જશે તો, અને સંકિત નહીં થાય તો અનંતકાળ રજડી મરીશું. આ જ વિષાદની અંદર પત્ર લખાય છે, 6 પદનો પત્ર આવે છે, એ પત્ર વંચાય છે પણ ગ્રહણ થતો નથી. પત્રથી કંઈ કોઈ મોક્ષ ન મળી જાય. કેટલો વખત સુધી, 51 થી 54 સુધી આ વસોના સમાગમ સુધી આ ચાલે છે મનોમંથન. પત્રો તો છે, હાથમાં છે. સૌભાગભાઈ પણ કહે છે 6 પદનો પત્ર મળ્યો છે પણ પ્રભુ અંદર કંઈ પરિણામ થતું નથી. સમાગમની અંદર આ પ્રકારની કોઈ ને કોઈ પ્રકારની સ્થિતિ આવે કે જેથી કરીને એનું સાનિધ્યથી પણ જીવને મળે, તો મુનિશ્રીને વિષાદ, હર્ષ વિષાદ થાય છે. સતત એ ચિંતા રહે છે કે શરીર છૂટી જશે તો, અને સામાન્ય રીતે ઉંમર થાય, શરીરની કૃશતા થાય, શરીર જર્જરિત બને, એક એક ઇન્દ્રિયો અને અવયવો કામ કરતા અટકી જાય, શરીર થાકી જાય, અને તે સમયે મળેલા અવસરનો યથાયોગ્ય ઉચિત લાભ ન મળ્યો હોય, અને જો વિચારવાન જીવ હોય, ન વિચારે તો સમજે કે મેં ઘણું કર્યું છે, બહુ ખાઈ પીધી લીધું, બહુ આમ કર્યું ને તેમ કર્યું ને, સંસારના ભોગ યાદ કરે કે બધો મોજ શોખ જલસો અમે કરી લીધો, એના માટે તું આવ્યો નહોતો, એના માટે તારો જન્મ નહોતો, તું જીવનની સાર્થકતા સંસારના મોજ શોખ ભોગ વિલાસ એના આધાર ઉપર કર્મા અમે બધું જ કરી લીધું છે, અને કોઈ મરી જાય તો આપણે એની સાંત્વનામાં કહી છીએ, હા એણે તો જિંદગી માણી લીધી, એણે તો બધું કર્યું. અરે બધું કર્યું તો ડૂબી મૂવો, એણે આત્મા પ્રાપ્ત ન કર્યો, એને પરમાત્માનું શાસન ન મળ્યું, એણે પોતાના સ્વરૂપની ખેવના ન કરી, જિંદગી ભર સુધી કમાવામાંથી અને સંસારના વ્યવહારમાંથી ઊંચો ન આવ્યો, હું અને મારું કરીને જ મરી ગયો, તો એણે આનું કર્યું ને તેનું કર્યું ને બધાનું કર્યું, શું ભર્યું જો પોતાનું ન કર્યું તો? ખોટા ગણિત, ખોટી કલ્પના, અનંત કાળનો સંસાર આમ જ ગયો, અનંત જન્મ મરણ આમ જ પસાર થયા. અને અત્યારના ચાલુ પર્યાયની અંદર પણ પોતાના દેહ છૂટવા સંબંધી હર્ષ વિષાદ થાય છે. પોતાને જ્ઞાન પ્રાપ્ત થયું કે નહીં, સ્વરૂપની પ્રાપ્તિ થઈ કે નહીં, પરમાર્થ પ્રાપ્ત થયો કે નહીં, જીવનનો લક્ષ્ય બંધાયો કે નહીં, કોઈ સત્પુરુષની, સાચા પુરુષની યોગ્ય શ્રદ્ધા થઈ કે નહીં, એની ચિંતા નથી. એને શરીર છૂટી જશે તો હજી આ બાકી છે, હજી આ બાકી છે, હજી આ પ્રસંગ બાકી છે, હજી આ પ્રસંગ બાકી છે, જરાક આ નાના મોટા થઈ જાય તો સારું, આના પરિણામમાં થાય તો સારું, હું બધું જોતો જાઉં, કરતો જાઉં, મારી હાજરીમાં થાય તો સારું, તારી હાજરીમાં તું નથી એનું શું કરવું? વિચાર તો એ થવો જોઈએ કે આ દેહમાં જ આત્મજોગ પ્રાપ્ત કરવો ઘટે. આગળનો પત્ર આપણે 569 માં આવ્યો છે કે જો કોઈ આત્મજોગ થાય તો મનુષ્ય દેહનું મૂલ્ય ન આંકી શકાય એવું છે. તો એવો જીવે નિશ્ચય કરવો પડે કે આ મનુષ્ય દેહમાં જ આત્મજોગ પ્રગટાવવો છે. એને મનુષ્ય દેહમાં આત્મજોગ પ્રગટાવવાની ખેવના નથી. એને તો મનુષ્ય જીવનની અંદર સંસારના કાર્યો કરવાની ખેવના છે. જે કાર્યોમાં મોહ છે, રાગ છે, આસક્તિ છે, મમત્વ છે, પોતાનો અહમ છે, બસ એ બધું થાય તો સારું. મારા, મારી હયાતીમાં, મારા જીવતા, મારી હાજરીમાં આ બધું થાય તો સારું. તારી હાજરીમાં તું તને મળ એની જરૂર નથી. મારું સ્વરૂપ મને પ્રાપ્ત થાય. કૃપાળુ દેવે તો 16 વર્ષની ઉંમરે કેવી ચિંતના કરવાની જીવને કહ્યું છે. રે આત્મ તારો, આત્મ તારો, શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યોવા, વચનને હૃદય લખો. હે ભાઈ, તું આત્મા છો, તારા આત્માને તું ઓળખ, શીઘ્ર ઓળખ, ત્વરાથી ઓળખ, વાર ન લગાડ. આ દેહ છૂટી જાય ત્યાર પહેલા તારું પોતાના અસ્તિત્વની ઓળખ કર. શું સ્વરૂપ છે મારું ખરું? આ જે કંઈ છે સ્વરૂપ, સંબંધનું, સંયોગનું, સંગનું, આ ખરું સંબંધ સ્વરૂપ નથી. મારું સ્વરૂપ તો અસંગનું છે, એકાકીનું છે, શુદ્ધ સ્વરૂપનું છે, શુદ્ધ ચેતનાનું છે. હું દેહાદી સ્વરૂપ નથી અને દેહ, સ્ત્રી, પુત્ર આદિ કોઈ પણ મારા નથી. હું શુદ્ધ ચૈતન્ય, અવિનાશી એવો આત્મા છું. આવી આત્મભાવના કર, સ્વરૂપને ઓળખવાનો પ્રયત્ન કર. આત્મ સ્વરૂપ ઓળખ્યા વિના દેહ છૂટી જાય એની ચિંતા કર. તે બાકીના કામ હવે થોડાક ઓછા કરી નાખું, હવે બંધ કરું, બધું બહુ કર્યું, એનાથી કંઈ સાર મળ્યો નહીં, માટે એના તરફ હવે રસ રૂચિ ઓછા કરું. હવે નિવૃત્તિ ઉપર જઈને આત્મકલ્યાણની પ્રવૃત્તિ કરું. નિવૃત્તિમાં નવરું નથી થવું, આળસમાં નથી જવું, પ્રમાદમાં નથી જવું. નિવૃત્તિનો અર્થ એ નથી. નિવૃત્તિમાં આત્મકલ્યાણની પ્રવૃત્તિ છે, આત્મહિતની પ્રવૃત્તિ છે, આત્મ જાગૃતિની પ્રવૃત્તિ છે, આત્માના ઓળખની પ્રવૃત્તિ છે. જેટલી સંસારમાં કરી છે એના કરતાં વધારે પરિશ્રમથી, વધારે પ્રેમથી આ પ્રવૃત્તિમાં જોડાઈ જાઓ. ધંધો કરવામાં પાછું વાળીને જોયું નથી, પૈસા કમાવામાં પાછું વાળીને જોયું નથી. હવે આની અંદર એટલો મસ્ત થઈ જા કે સ્વરૂપની પ્રાપ્તિમાં પણ પાછું વાળીને જોવું નથી. દેહ છૂટે તો ભલે છૂટી જાય. આવો સંકલ્પ. વિચારવાને દેહ છૂટવા સંબંધી હર્ષ વિષાદ ઘટે નહીં. આપણે જ આપણું અવલોકન કરવું કે આપણી વધતી ઉંમરની અંદર આપણી ચિંતા દેહ છૂટવા સંબંધની વધારે છે કે આત્મ સ્વરૂપ પ્રાપ્ત કરવા સંબંધની વધારે છે? આપણી પ્રાયોરિટી શેમાં વધારે છે? શરીરના ઔષધો, શરીરની સેવા, શરીરની શુશ્રુષા, શરીરની આડપંપાડ, એમાં કેટલો સમય જાય, કેટલી ચિંતા વધારે, કેટલું તેનું થિંકિંગ કરતા હોય, અને હવે આ શરીર છે ત્યાં હજી આત્મ સ્વરૂપ પ્રાપ્ત થયું નથી. તો સત્સંગ, સત્સમાગમ, સદગુરુનો યોગ, સદવાંચન, સ્વાધ્યાય, સાધના, આ કેટલું કરીએ કે મને આત્મ સ્વરૂપ મળે, હું મારા અસ્તિત્વની ઓળખાણ કરું. શેની ચિંતા છે? હર્ષ વિષાદ શેનો છે? દેહ છૂટવાનો છે કે સ્વરૂપની પ્રાપ્તિનો છે? બેમાંથી એક જ. કાં તને જે દેહ છૂટે છે એની ચિંતામાં તું ખલાસ થઈ જાય, અને કાં સ્વરૂપને મેળવવાની ચિંતામાં ખલાસ થઈ જઈશ. શરીર તો જવાનું છે, એ કઈ રાહ જોવાનું નથી. અંજલિમાં જેમ જળ હોય અને એનું પડતું જ હોય, પાણી પડતું જ હોય, એ કઈ હવે થોભવાનું નથી, નવું પાણી એમાં આવવાનું નથી. અંજલિ ક્યારે પૂરી થઈ જશે એ ખ્યાલ નથી. એમ શરીર ક્યારે છૂટશે, આયુષ્ય ક્યારે પૂર્ણ થશે, એનું કઈ નિયત સમય નથી. ભગવાન ઉત્તરાધ્યયન સૂત્રની અંદર કહે છે કે હે ગૌતમ, સમય માત્રનો પ્રમાદ ન કર, એક સમય પણ આયુષ્ય રોકાશે નહીં. અહીંયા કહે છે વિચારવાનને દેહ છૂટવા સંબંધી હર્ષ વિષાદ ઘટે નહીં. એક આટલી વાત આપણને પકડાઈ જાય કે દેહ સંબંધી હર્ષ વિષાદ નથી કરવા, છૂટવાનો હશે ત્યારે છૂટશે, રહેવાનો હશે એટલો રહેશે, પણ મારે એની હાઈ હોય નથી કરી, એમાં એના કારણે હર્ષ વિષાદ કરવા નથી. આત્મ પરિણામનો વિભાવ પણ તે જ હાનિ અને તે જ મુખ્ય મરણ છે. આત્મ પરિણામનું વિભાવ પણ આત્માની અંદરની બદલે એ દેહની અંદર પોતાપણું માનવું, આ આત્મ પરિણામનું વિભાવ પણ છે. સ્વજન સંબંધી કુટુંબમાં પોતાપણું માનવું એ આત્મ પરિણામનું વિભાવ પણ છે. સંગ્રહ પરિગ્રહની અંદર મમત્વ રાખવું એ આત્મ પરિણામનું વિભાવ પણ છે. એ જ હાનિ છે અને એ જ મુખ્ય મરણ છે. કહ્યું પ્રભુએ, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહો રાચી રહો. રાચી રહે છે જીવ ક્ષણ ક્ષણ, અને ભયંકર ભાવ મરણ, આ વિભાવ છે એ ભાવ મરણ છે, વિભાવ છે એ સ્વભાવનું મરણ છે. આત્માને છોડીને અન્ય તરફના પરભાવની અંદર, પરવૃત્તિની અંદર, પરસંગની અંદર આ જીવનું જીવન પ્રપંચે પરપ્રપંચમાં વહ્યું જાય છે. જેમ નદીનો પ્રવાહ અસ્ખલિતપણે જાતો હોય, એમ આ જીવ એની ચિંતનામાં, પરના ચિંતામાં, પરના પ્રવાહમાં બસ વયો જ જાય છે, તણાતો જ જાય છે, ખેંચાતો જ જાય છે. એ કહે છે આ જ મરણ છે, વિભાવ એ જ મૃત્યુ, સ્વભાવ એ જ જીવન. જેટલો સમય ક્ષણ ક્ષણ મરણ કીધું, આપણને એમ થાય ક્ષણે ક્ષણે કેવી રીતે મરતા હશું, વિભાવથી મરીએ છીએ એ તો ચાલુ જ છે, એ પકડાવવો જોઈએ, એની અંદર જીવતા શીખીએ. કે વિભાવનું ચાલે છે એની અંદર તારા થંભી જઈએ, એ પ્રવાહને રોકી દઈએ અને પોતાના સ્વરૂપની ચિંતા કરીએ તો વિભાવના મરણનો પ્રવાહ રોકાય છે. આ સાધના છે. શું કરવું, શું કરવું, શું પૂછો છો? બોધ મળ્યા પછી આત્મ પરિણત કરવો, આ સાધના છે. સ્વરૂપનું ચિંતવન કરવું, આ સાધના છે. હું દેહ તે નથી, આ સાધના છે. હું શુદ્ધ ચૈતન્ય છું આવો ભાવ કરવો, એ સાધના છે. વિભાવથી છૂટવું, સ્વભાવમાં જોડાવવું, આ સાધના છે. આત્મ સાધનાનું આ સ્વરૂપ છે. ઉપયોગની એકાગ્રતા સાથે કરવું, તન્મયતા સાથે કરવું, એ જ વિભાવ પણ, તે જ હાનિ, તે જ મુખ્ય મરણ. સ્વભાવ સન્મુખતા અને તેની દ્રઢ ઈચ્છા પણ તે હર્ષ વિષાદને ટાળે છે. આ દેહાદી સંબંધમાં થયેલા હર્ષ વિષાદ જો સ્વભાવની સન્મુખતા ઉત્પન્ન થાય જીવની અંદર અને એની ઈચ્છા દ્રઢ બને તો એ હર્ષ વિષાદ ટળે છે, એ વિભાવ ટળે છે, એ મરણ ટળે છે. જો જીવની અંદર સ્વભાવની સન્મુખતા અને એને માટેની દ્રઢ ઈચ્છા થાય, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, આ સ્વભાવની સન્મુખતા છે, સ્વભાવની સન્મુખતા છે. નહીતર આ તો મસ્ત થઈને ફરે છે કે હું કોણ છું એ ક્યાં ચિંતા હતી, હું તો મિસ્ટર સોયન સો છું, આખી દુનિયા જાણે છે. સ્વભાવની સન્મુખતા નથી. તારા વિભાવને જગત જાણે છે, તારું વિભાવિક રૂપ જગતથી પરિચિત છે, તારા સ્વભાવથી તને પરિચય નથી તો જગતને ક્યાંથી થવાનો હતો? અને કોના સંબંધે વડગણા છે, રાખું કે પરિહરું? આ ઈચ્છા છે, દ્રઢ ઈચ્છા, રાખું છોડું, રાખું છોડું, કોના સંબંધથી છે? જડના સંબંધ કે ચેતનના સંબંધથી છે? જડમાં એક ગુણ નથી, પ્રેરણા નથી, સ્ફૂર્ણા નથી, મારે કારણે જ છે. આ પર સાથેનું જે કાંઈ જોડાણ છે, મમત્વ છે, માયા છે, મોહ છે, એ મારે કારણે છે. કંઈક મારું જે કાંઈ ચિંતન છે એ સ્વસ્થ નથી, સાચું નથી. જ્ઞાની પુરુષે કહેલું છે એ વાતની સાથે મળતું નથી. કંઈક મારો સ્વચ્છંદ છે, ક્યાંક મારો અહમ છે, ક્યાંક મારી મમતા છે, એને કારણે મારું વિચારવું થોડુંક અવળું છે. જ્ઞાની સાથે મેળ નથી મળતો મારા ચિંતનને. તો જ્ઞાની ખોટા કે હું ખોટો? વિચાર કરતી વખતે જરા વિવેક તો જોઈ ને. એના વિચાર વિવેકપૂર્વક કે ભાઈ તારી વાત અને જ્ઞાનીની વાતને મેળ નથી, બરોબર છે, તને બે વાત પકડાઈ ગઈ કે હું દેહ છું અને જ્ઞાની કે છે તું દેહ નથી. હાલો, બે ની અંદર વિરોધ થયો, હવે શું કરવું? તો વિવેક રાખ. તો વિવેક શું કહે છે, કોણ સાચું? તે પ્રાપ્ત કરવા વચન કોનું, સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનો, તે હજેણે અનુભવ્યું. હવે મારા પ્રાપ્ત કરવું છે કોનું માનવું, મારું માનવું કે જ્ઞાનીનું માનવું? મારો અનુભવ એ છે કે હું શરીર છું, જ્ઞાની કહે છે કે તું દેહ નથી. દેહ ક્ષણિક છે, દેહ જન્મ પામ્યો છે, દેહ જર્જરિત થશે, દેહનું મૃત્યુ છે, દેહ સંયોગ છે. દેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દ્રશ ચેતનના ઉત્પત્તિ લય કોના અનુભવ વશ. વિચાર જ્ઞાની કે છે કે દેહ તો સંયોગ છે, જડ છે, રૂપી છે, દ્રશ્ય છે, દેખાય છે, આ ચેતનની ઉત્પત્તિને લઈ તને નથી પકડાતા. જ્ઞાની કે છે અમે જાણીએ છીએ કે તું ચેતન છો, તારી ઉત્પત્તિ જ નથી તો ક્યાંથી સમજાય તું અનુત્પન્ન છો, અને લય નથી કેમ કે તું અવિનાશી છો. હવે તને નથી પકડાતું, જ્ઞાની કે છે, અને એને અનુભવ્યું છે, એ નિર્દોષ નર છે, તે હજેણે અનુભવ્યું. હવે માનવું કોનું, મારું કે જ્ઞાનીનું? મારો વિચાર દીવા જેવો છે, હું બેઠો છું, હું જ છું, છતાં જ્ઞાની કે છે કે શરીર રૂપે તું નથી, તું ચૈતન્ય રૂપે છો. ક્યારે માનવું? તો ત્યારે જ્ઞાનીનું માનવું. સ્વભાવ સન્મુખતા, કોના સંબંધે વડગણા છે, આખો સંસાર મને વેડગો છે, શરીરથી માંડીને આખો સંસાર, એ કોના કારણે? તો મારી વિમુખતાને કારણે. મારી સ્વભાવ સન્મુખતા હોય તો નિશ્ચિત જવાબ આવે અંદરથી કે છોડી દઈએ, રાખું કે એ પરિહરું, એનો જવાબ રાખું આવે કે પરિહરું આવે? પરિહરું ભાઈ, પરિહર દે, છોડી દે. જ્યારે જ્યારે કઈ પ્રશ્નો આવે કે આ સંસારની માયા વળગી છે, હવે મારે શું કરવું, એવા સંજોગો થયા છે, મારે શું કરવું, આવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે, મારે શું કરવું, આવો જીવની અંદર કોઈ ને કોઈ પ્રકારના આવા સંકટો આવે, આવા પ્રશ્નો આવે, આવી ઘડી આવે વિચાર કરવાની, ત્યારે સ્વસ્થ વિચાર કરવા માટે જ્ઞાની પુરુષના વાક્યને યાદ કરી અને કહી દે કે મૂકી દે, એને જે થવું હશે તે થશે, છોડી દે. હિંમતથી, સાહસથી કંઈ નહીં થાય. તું અવિનાશી છું, તું નહીં મરી જા. કદાચ મરી જશે તો દેહ મરી જશે, સંયોગો મરી જશે, સંબંધ મરી જશે, સંગ મરી જશે, તું નહીં મર, તું ચિંતા કરના. આવો વિશ્વાસ જાગે, દ્રઢ ઈચ્છા. આ જ્ઞાનીના વચનમાં દ્રઢ ઈચ્છા. પ્રશ્ન વારંવાર કરો, સાહેબ શ્રદ્ધા એટલે શું? શ્રદ્ધા એટલે શું? શ્રદ્ધા એટલે તારી જે કંઈ ખોટી અંધશ્રદ્ધા છે એ છોડી દેવી, અને જ્ઞાનીની જે વચન છે એમાં સત્શ્રદ્ધા કરવી. આ સમ્યકત્વનું મૂળ છે, સ્વભાવની સન્મુખતા અને તેની દ્રઢ ઈચ્છા. હર્ષ વિષાદને ટાળશે. દેહ સંબંધી હર્ષ વિષાદ છે એ આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાનનું કારણ છે, કર્મ બંધનું કારણ છે, તીવ્ર બંધ કરાવે છે. આ જીવને અનંત સંસારના બંધનું કારણ, જીવને હજી દેહ સાથેની એકત્વ બુદ્ધિ તૂટી નથી ત્યાં સુધી એ દેહનો સંયોગ છૂટવાનો નથી. અને આને મોક્ષ જોઈએ છે. મોક્ષ શરીર સાથે મળે કે શરીર રહિત મળે? મોક્ષની સ્થિતિ સશરીરી કે અશરીરી? અશરીરી. તો પછી દેહનો હર્ષ વિષાદ છોડ્યા સિવાય છૂટકો નથી. એટલી સાદી સાદી વાતો, તત્વજ્ઞાનની સાવ સાદી, રોજ બરોજના જીવનમાં અનુભવમાં આવે એવી, રોજ આપણને પ્રશ્નો થાય એવી, અને રોજ એમાંથી જો સત્પુરુષના વચન ઉપર જો લક્ષ્ય હોય અને આ પુરુષની શ્રદ્ધા બંધાણી હોય તો માર્ગ મળે. કૃપાળુ દેવના આશ્રય આવીએ, કૃપાળુ દેવના શરણે આવીએ તો સમયે સમયે આવા ભાવ મરણમાંથી આપણે બચી જઈએ. અને કેટલા મરણમાંથી બચીએ એનો કોઈક દે હિસાબ કરજો કે પ્રભુ તારા શરણે આવ્યા પછી કેટલા મરણમાંથી હું બચ્યો છું. કેટલી વાર મેં આવા નિકૃષ્ટ પરિણામ કર્યા છે પણ તારા વચને મને તારી લીધો છે. મને એમ થાય કે ના આ તો આમ થાય, પણ પ્રભુનું વચન આવે થવું હોય થશે રે મોકણે. સંસાર તો અનિત્ય, આ બધું અનિત્ય છે, આ અસાર છે, અશરણ છે. અને મેં એ વાતને છોડી દીધી, એનું મમત છોડી દીધું, એનું આર્ત ધ્યાન છોડી દીધું, એને થતા બધા કષાયો છોડી દીધા. કેટલો લાભ થયો જીવને, કેટલા બંધ છોડી દીધા, તે કેટલા તારો જન્મ મરણનો પંથ કાપી નાખ્યો એ ખબર પડી. એકમાત્ર પ્રભુના વચન, પ્રભુનો આશ્રય, પ્રભુનું શરણ તને હતું અને તે સમયે તું જાગૃત હતો, તો કેટલા ભાવ મરણ ટાળ્યા. જીવ અનંત મરણ કરી રહ્યો છે, એમાંથી એને આ બધા મરણો ટાળવાના છે. જ્ઞાની કહે છે, સ્વભાવની સન્મુખતા અને તેની દ્રઢ ઈચ્છા હર્ષ વિષાદને ટાળે છે. પત્રાંક 606, આ 605 પૂરો થાય છે. મુંબઈ, જેઠવદ, પાંચમ બુધવાર 1951. સર્વને વિશે સમભાવની ઈચ્છા રહે છે એ શ્રી શ્રીપાડનો રાસ કરંતા જ્ઞાન અમૃત રસ ઉઠ્યો રે. શ્રી યશો વિજયજી, પરમ સ્નેહી શ્રી સ્વભાગ, શ્રી સાયલા, તીવ્ર વૈરાગ્યવાનને જે ઉદયના પ્રસંગ શિથિલ કરવામાં ઘણીવાર ફળીભૂત થાય છે, તેવા ઉદયના પ્રસંગ જોઈ ચિત્તમાં અત્યંત ઉદાસપણું આવે છે. આ સંસાર કયા કારણે પરિચય કરવા યોગ્ય છે તથા તેની નિવૃત્તિ ઈચ્છનાર એવા વિચારવાનને પ્રારબ્ધ વશાત તેનો પ્રસંગ રહ્યા કરતો હોય તો તે પ્રારબ્ધ બીજી કોઈ પ્રકારે ત્વરાએ વેધી શકાય કે કેમ, તે તમે તથા શ્રી ડુંગર વિચાર કરીને લખશો. શ્રી તીર્થંકરે જ્ઞાનનું ફળ વિરતી કહ્યું છે, તે તીર્થંકરને અત્યંત ભક્તિએ નમસ્કાર હો. નહીં ઈચ્છવામાં આવવા છતાં જીવને ભોગવવું પડે છે એ પૂર્વ કર્મનો સંબંધ યથાર્થ સિદ્ધ કરે છે, એ જ વિનંતી. આત્મ સ્વરૂપ બંનેને પ્રણામ. આ 606 નો પત્ર છે, સૌભાગભાઈ ને ડુંગરસિંહને લખે છે. કૃપાળુ દેવે પોતાની પણ મનની અંદર જે મંથન ચાલે છે, ઉલઝન ચાલે છે, એટલો પરિગ્રહનો ઉદય, 3 વર્ષ સુધી એટલો કારમો આવ્યો છે, ઉપાધિનો એટલો ભેળો છે. આ પુરુષ વચન લખે તો કેટલું પ્રત્યક્ષ લખે ને કેટલું પ્રમાણિક લખે. એ કહે છે કે શરીર ઉપર, ધડ ઉપર માથું રહેવું મુશ્કેલ છે એવો ઉપાધિનો ભેળો છે. કેવા પ્રસંગ હશે, કેવી સ્થિતિ હશે, કેવો ઉદય હશે. એ કહે છે કે તીવ્ર વૈરાગ્યવાન, અમને વૈરાગ્ય તો જ્યારે મોક્ષમાળા લખી ત્યારે યોગ વાસિષ્ઠમાં રામના વૈરાગ્યનું જે વર્ણન છે એવો દ્રઢ વૈરાગ્ય અમને વર્તતો હતો. આવી વૈરાગ્યવાન દશા જેની છે એને પણ ઉદયના પ્રસંગ શિથિલ કરવામાં ઘણીવાર ફળીભૂત થાય છે. કેટલીક વાર ઉદય આ વૈરાગ્યને પણ નિષ્ફળ કરી નાખે છે, આ વૈરાગ્યને પણ મંદ કરે છે. આવો કર્મનો ઉદય છે, કર્મનું જોર ઘણું છે. કર્મ બાંધતા પહેલા વિચાર કરીએ, કર્મની તાકાત જેટલી તેટલી નથી. ભલભલા જ્ઞાનીઓ, તપસ્વીઓ, ધ્યાનીઓ, મુનિઓને ઊંધે કાન નાખ્યા છે. આ કર્મનો જ્યારે ઉદય આવે ત્યારે એને પચાવવો આકરો છે, પરાસ્ત કરવો તો એથી વિશેષ આકરો છે. માટે કર્મ બાંધતા પહેલા ચેતવું. યશો વિજયજી મહારાજ કહે છે,
બંધ સમય ચિત્ત ચેતીએ રે ઉદયેશો સંતાપ.
ભાઈ બંધ સમયે તારે ચેતવું જોઈએ. હવે ઉદય આવ્યો છે ત્યારે તું સંતાપ કરે છે, વિલાપ કરે છે. કોણે બાંધ્યા છે કર્મો? કોણે આપ્યા છે આ બધા પ્રતિકૂળ પ્રસંગો? કોના કારણે તને દુઃખ થાય છે? બીજાને કારણે કે તારા કારણે? બંધ સમયે ચેતવાની વાત છે. યશોવિજયજી મહારાજ શ્રીપાલ રાજાનો રાસ રચતા રચતા એટલો બધો જ્ઞાનામૃત કે છે લખ્યો છે કે આ શ્રીપાળનો રાસ રચતા રચતા તો જ્ઞાન અમૃત રસ ઉઠ્યો રે. ઓહો, બારે મેઘ વરસી રહ્યા છે આનંદના આનંદના આનંદના. એ શ્રીપાળ રાજા નવપદની આરાધના, એની શ્રીપાળ અને મૈણાની કથાનો રાસ યશોવિજયજી મહારાજ રચે છે. રચવાનો તો શરૂ કર્યો છે વિનય વિજયજી મહારાજે, અને સુરતના સંઘે વિનંતી કરી છે કે પ્રભુ તમે શ્રીપાળ રાજાનો નવપદની આરાધનાનો રાસ રચો. વિનય વિજયજી મહારાજ પોતાના જ્ઞાનમાં કહે છે કે આ રાસ મારાથી પૂરો નહીં થાય, હું તો જ લખું કે તમે યશો વિજયજીને કહો કે મારું કાર્ય અધૂરું રહ્યું તે પૂરું કરશે તો લખું. સંઘના પ્રતિનિધિઓ જાય છે યશો વિજયજી પાસે અને કહે છે કે વિનય વિજયજી મહારાજ શ્રીપાળ રાજાનો રાસની રચના લખવા ધારે છે, પણ એ એમ માને છે કે આ રાસ પૂરો મારાથી થાય નહીં, તો આપ જો એની પૂર્ણાહુતિની પ્રશસ્તિની જો વચન આપતા હો તો એ કામ શરૂ કરે. તો કે કહો મહારાજ સાહેબ, લખે જો અધૂરું રહેશે કોઈ પ્રાર્ધ વસાત તો હું પૂરું કરીશ. જગતના ઇતિહાસની અંદર કોઈ ઘટના નથી કે એક જ અદ્ભુત એવો શ્રીપાળ રાજાનો રાસ જેની અંદર તમામ તત્વજ્ઞાન, દર્શન, ધર્મ, તમામ સિદ્ધાંત જૈનોના, અરે દ્રવ્ય ગુણ પર્યાય સુધીની સૂક્ષ્મતા જેની અંદર વણી લીધી છે, એવો શ્રીપાળ રાજાનો રાસ રચનાર બે આચાર્ય હતા. અને ક્યારે એકની પૂરું થાય છે ને બીજો ક્યારે શરૂ થાય ખબર ન પડે. એ તો જ્યારે લખે કે હવે અહીંથી આ અમે લખીએ છીએ ત્યારે ખબર પડે કેવું આત્મધારા કેવી ચાલતી હશે બંને આચાર્યોની. આ બંને સાથે ગયા હતા વારાણસીની અંદર ગુરુ પાસે અભ્યાસ કરવા. એવી તીવ્ર મેઘાવી પ્રભાવી, કેવો શાસનનો ઇતિહાસ છે ઉજ્જવળ, કેવા હીરા રત્નો પાક્યા છે જૈન શાસનની અંદર આવી જબરજસ્ત રચનાઓ કરનાર પુરુષ. અને એ લખતી વખતે પણ એ કહે છે કે અમને તો જ્ઞાન અમૃત રસ ઉઠ્યો રે. આ રાસ લખતા લખતા બસ અમે તો જ્ઞાનના અમૃતના આસ્વાદની અંદર, જેમ આપણે પણ કૃપાળુદેવના વચનો વાંચીએ અને એની અંદર ઓતપ્રોત થઈ જઈએ, આનંદ આનંદ પ્રસન્નતા, એમ જ્ઞાનીઓ જ્યારે જ્ઞાનની આરાધના કરતા હોય ત્યારે એને કેવળ આનંદ અને કેવળ પ્રસન્નતાનું જ વેદન હોય, કોઈ દુઃખનું વેદન ન હોય, કોઈ પીડાનું વેદન ન હોય. શરીરમાં ભલે ને ગમે તેટલા રોગ હોય પણ જો સાચા ભાવથી પ્રભુના વચનોની અંદર લીન થઈએ, એની ભક્તિ કરીએ, તો તે સમયે જીવને આનંદનું વેદન હોય, પ્રસન્નતાનું વેદન હોય. એ અહીંયા એક સાક્ષી આપે છે, જ્ઞાન અમૃત રસ ઉઠ્યો રે આ કે છે. અને એના સંદર્ભમાં કૃપાળુદેવ કહે છે, સૌભાગભાઈને ડુંગરભાઈને એક પ્રશ્ન પૂછે છે. આગળના કેટલાય પત્રોમાં આ પ્રશ્ન આવ્યો છે કે પ્રારબ્ધનો ઉદય ત્વરાથી વેદી શકાય એવો કોઈ ઉપાય હોય તો કયો? યથાકાળે તો વેદાય જ છે પણ ત્વરાએ, શબ્દ એ છે કે ત્વરાએ વેદી શકાય, કારણ કે આ કાળમાં ઉદયની અંદર તીવ્ર વૈરાગ્યવાનને પણ એ શિથિલ કરી નાખે છે. કર્મોનો ઉદય બહુ આકરો છે. તીર્થંકરને, ઇન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર, ધર્ણેન્દ્ર, કોઈને આ કર્મનો ઉદય છોડતો નથી. ભગવાન મહાવીરને પણ આટલી સાધના પછી સાધનાના છેલ્લા વર્ષમાં પણ કાષ્ટ સલાકાનો અદ્ભુત પીડાદાયક પ્રસંગ વેદવો પડ્યો છે. કર્મએ કોઈને છોડ્યા નથી. જૈન ધર્મ કહે છે કે અધ્યાત્મનો આધાર બે તત્વ છે, એક તારો આત્મા અને બીજું કર્મ, અને કર્મ પણ આત્માનું સર્જન છે પણ વિભાવનું સર્જન છે, અને તારું સમાધિ સ્વરૂપ એ તારી સ્વરૂપનું સર્જન, સ્વભાવનું સર્જન છે. સ્વભાવના સર્જનથી આત્માની પૂર્ણતા કરીએ, વિભાવના સર્જનથી કર્મ સહિત આત્મા બનાવીશું, મોક્ષ કર્મ રહિત થવાનો એ પ્રસંગ છે. અને સંસાર એ કર્મ સહિતનો છે. સંસાર આકરો છે, એમાં નરક ગતિ પણ છે. નારકીની પીડા અને અસહ્ય વેદના એ પણ સંસારમાં આ જીવની જ છે, અને જીવ જ પોતે જ એ નારકીનું સર્જન કરે છે, કોઈ બીજો નથી કરતો. કોઈ ઈશ્વર કરે છે ને કોઈ મોકલી દે છે, ને કોઈના નિર્ણય શક્તિ ઉપર આ જીવની ગતિ નથી. આ જીવની ગતિ પોતાના સ્વ પરિણામ ઉપર છે, પોતાની ભાવધારા ઉપર છે. તીવ્ર વૈરાગ્યવાનને પણ શિથિલ કરે કે જે પૂર્વે કંઈ એવા અજ્ઞાનપણે કર્મ બાંધ્યા હશે, કે આ દેહની અંદર જ્ઞાન થયું છે, આટલો વૈરાગ્ય આવ્યો છે, તો પણ પેલું કર્મ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે વૈરાગ્યને પણ શિથિલ કરી નાખે છે. અને ક્યારેક ક્યારેક લખે છે કૃપાળુદેવ, આત્માનો ભૂલાવો કરી દે એવો પ્રસંગ આવે છે. આ કોઈ બહારની શક્તિ કામ નથી કરતી, એ કર્મ પોતાના છે, સ્વજનિત કર્મ છે. કર્મજન્ય પાપની હું ક્ષમા યાચું છું. ક્ષમાપનામાં આપણે કહીએ છીએ કે મારું જે કંઈ છે કર્મજન્ય છે, મારી પીડા મારી વેદના આ કર્મજન્ય છે, અને કર્મ હું બાંધું છું. સમજ્યા વિના મોહથી આસક્તિથી મમત્વથી બસ સંસારના સંઘની અંદર ગાંડો થઈ ગયો છે, હરખ ઘેલો થઈ ગયો છે. મને આ મળ્યું ને મને તે મળ્યું ને, અમે બહુ ભાગશાળી ને, અમારું આમ ને તેમ ને, લૂંટાઈ જઈશ મરી જઈશ આમને આમ, ચામડા ચીરાઈ જશે તારા. સંસારના સંઘની અંદર બહુ રાચી રાચીને રહેવા જેવું નથી. જાગૃતિપૂર્વક સંસારની અંદર પસાર થઈ જાઓ, પાસોન પસાર થઈ જાઓ. જેમ અગ્નિનું ચક્ર હોય, વલય હોય, અને રમત હોય બાળકોને કે દૂરથી દોડતો આવી અને અગ્નિના વલયમાંથી પસાર થઈ જાય, તો એની ઝાડ એને ડજાડતી નથી. છોકરાઓ પણ આવા ખેલ કરે છે, અગ્નિમાંથી પસાર થઈ જવાય છે. પણ જાગૃતિપૂર્વક સાવધાનીપૂર્વક એવી રીતે કે પોતાનું શરીર ક્યાંય એ અગ્નિને અડે ને એની વચમાંથી નીકળી જાય, એમ સંસારની અંદર સાધક જીવ મુમુક્ષુ જીવ સંસારની ચોતરફ અગ્નિ જ્વાળામાંથી સુખરૂપ પસાર થઈ જાય છે, અને હસતો હસતો ઊભો થઈ અને ઠેકડા મારે છે, લોકો તાલીઓ પાડે છે કે આવી અગ્નિમાંથી પસાર થાય છે. મુમુક્ષુ સાધક જીવે આ કરવાનું છે. એ કર્મનો બંધ એવો છે કે એ વૈરાગ્યને પણ શિથિલ કરે, આત્માનો પણ ભૂલાવો કરે. ચિત્તમાં ઉદાસપણું આવે છે ત્યારે, કેમ કે એ કર્મના બંધને કારણે સંસારના ન ઈચ્છતા કાર્યો કરવા પડે છે, ન ઈચ્છતું કરવું પડે છે, જેમાં રસ નથી, જેમાં રુચિ નથી, એ કરવું પડે છે. આ સંસાર ક્યાં કારણે પરિચય કરવા યોગ્ય છે પ્રશ્ન કરે છે સૌભાગભાઈને અને ડુંગરસિંહને. આ સંસાર કયા કારણે પરિચય કરવાય, કોઈ એવું તો કારણ બતાવો કે સંસારનો પરિચય કરીએ, સંસારમાં રાચી માચીને રહીએ, કયું કારણ છે? તેની નિવૃત્તિ ઈચ્છનાર એવા વિચારવાનને પ્રારબ્ધ વસાત તેનો પ્રસંગ રહ્યા કરતો હોય તો આ પ્રારબ્ધ બીજે કોઈ પ્રકારે ત્વરાએ વેધી શકાય કે કેમ તે તમે તથા ડુંગર વિચાર કરીને લખજો. તીર્થંકરે તો જ્ઞાનનું ફળ વિરતિ કહ્યું છે, અને તે તીર્થંકરને અત્યંત ભક્તિ નમસ્કાર. જો જીવની અંદર જ્ઞાન હોય તો પરિણામ વિરતિ. વિરતિ એટલે સંસારના સર્વસંગ પ્રસંગથી દૂર રહેવાના પરિણામ એના જીવનમાં થાય, તે અટકવાના પરિણામ એ વિરતિ. નહીં ઈચ્છવામાં આવતા છતાં જીવને ભોગવવું પડે છે, એ પૂર્વ કર્મનો સંબંધ યથાર્થ સિદ્ધ કરે છે. કર્મ છે કે નહીં, કોણે જોયા છે, કોને ખબર છે, કોણ મન આપે છે, આવી બધી ચર્ચા કરનારની આ એક જ જવાબ. નહીં ઈચ્છવામાં આવતા છતાં જીવને ભોગવવું પડે છે, આ પૂર્વ કર્મ સિદ્ધ કરે છે. તારી ઈચ્છા નથી છતાં ભોગવવું પડે. બીમારી આપણી ઈચ્છાથી આવે છે? રાતોરાત દુખાવો થાય કમરનો આપણી ઈચ્છાથી આવે છે? કાંઈ નહોતું હવારે ઉઠ્યા ને દાઢનો દુખાવો એવો કે ચાનો ઘૂંટડો પેટમાં ન જાય, આપણી ઈચ્છાથી આવ્યો છે? કોઈ કે કેમ તે આવું ઈચ્છું, ચા પીને ઈચ્છું તું ને, અરે કંઈક મારી ઈચ્છાથી આવે છે આ દર્દ. સંસારના બધા જ આ બધા કેટલા કેટલા કર્મો આપણે એમ કે મારી સ્થિતિ તો ધરતી મારગ આપે તો સમય જાવ મરી જવા જેવી થઈ, એવા પ્રસંગમાં હું તો જઈ ચડ્યો, ન સેવાય ન કહેવાય. આ પણ ઈસી કેવી રીતે આવી તારી સ્થિતિ, તારી ઈચ્છા ન હોવા છતાં કેમ થયું, આ પૂર્વ કર્મનો સંબંધ છે ભાઈ. કોઈ જગતનો ઈશ્વર નવરો નથી તને દુઃખ આપવા માટે, અને એને એનું કલ્યાણ કરવું છો ઈશ્વરને, એ તને દુઃખ આપવા નથી બેઠો. તું જ તારા દુઃખનો કરતા છું, પણ અજ્ઞાન ભાવે આ તે અણસમજણમાં, અજ્ઞાનમાં, મોહમાં, પ્રમાદમાં કર્મ બાંધ્યા છે. એ કર્મો હવે સ્વભાવે, કર્મ સ્વભાવે પરિણમે, કર્મ તો સ્વભાવથી ઉદયમાં આવવાના છે, અને સુખદ કે દુઃખદ જેવી એની પ્રકૃતિ છે તેવા ઉદયમાં આવવાના છે. આ પૂર્વ કર્મનો સંબંધ છે, આ સિદ્ધ કરે છે જીવનની અંદર. આપણી ઈચ્છા પ્રમાણે કંઈ થતું નથી, કંઈ ધાર્યું થતું નથી. હું ધર્મમાં માનતો નથી, ન માન, પણ આવતીકાલે આમ થશે એવું તારી ઈચ્છા પ્રમાણે થઈ શકે એવું તો કહી શકે છે? તો કે હું કહી શકતો, તો તારી ઈચ્છા પ્રમાણે કેમ થતું નથી એ કોક વાર વિચાર. તારે લાખ રૂપિયા હોય તો ખર્ચી નાખું, આખી જિંદગીનું બધું સંપત્તિ દઈ દઉં, પણ તારી ઈચ્છા પ્રમાણે તોય ન થાય. તો આ બતાવે છે કે તારી ઈચ્છા પ્રમાણે થતું નથી, અને કેટલુંક ઈચ્છા ન હોય છતાં પણ ભોગવવું પડે. ઈચ્છા ન હોય છતાં ભોગવવું પડે. કોઈ કાળે એનું મુખ નહીં જોવું, કૃપાળુદેવ 128 ના પત્રમાં લખ્યું, એની સાથે પનારો પડે. એ જ જિંદગીના સાથીદાર તરીકે આવે, શું કરીશ, ક્યાં જઈશ. જેનું મુખ નહીં જોવું એની સાથે જ જન્મ લેવો પડે, અને એ જ આપણા ઘરે સંતતિ રૂપે આવે, ક્યાં જઈશ તું. એ પૂર્વ કર્મનો સંબંધ યથાર્થ સિદ્ધ કરે છે. આત્મ સ્વરૂપ બંનેને પ્રણામ. પત્ર પૂરો થાય છે. 607 મુંબઈ, જેઠ વર્ષ 7, 1957. શ્રી મુનિ જંગમની જુક્તી તો સર્વે જાણીએ, સમીપ રહે પણ શરીર રો નહીં સંગજો, એકાંતે વસવુરે એક જ આસને, ભૂલ પડે તો પડે ભજનમાં ભંગ જો, ઓધવજી અબડા તે સાધન શું કરે. પત્ર પૂરો થાય છે. મુનિને આ એક ગરીબી છે, એ વૈષ્ણવ સંપ્રદાયની છે. કૃષ્ણ કંસનો વંધ કરવા માટે થઈને મથુરામાં આવે છે ગોકુળ છોડીને, અને ગોકુળની ગોપીઓ વિરહમાં આવે તરફડે છે. ગોપીઓનો પ્રેમ કેવો છે, અને ઓધવજીને એ બેસે બેસતું નથી કે આવો કઈ પ્રેમ હોય કે લાવો અમે સમજાવીએ કે ભગવાનને ભજવાના તો ઘણા રસ્તા છે, કે એમાં કે કૃષ્ણ આવે તો જ તમારું આત્મકલ્યાણ થાય, નહીં તો ન થાય. ઉદ્ધવજી કૃષ્ણના કાકાના દીકરા થાય, તેને મોકલા કે જાઓ તમે એમ કરો, એને સમજાવો ગોપીઓને. તો ઉદ્ધવજી આવે છે ગોકુળમાં, અને આ ગોપીઓ એને જવાબ દે છે કે જંગમની જુક્તિ તો સર્વે જાણીએ. ઓલો ઉદ્ધવજી કહે છે કે તમે કૃષ્ણ કૃષ્ણ શું કરો છો, એ તો હવે ત્યાં ગયા ને, એનું કામ જુદું છે. હવે તમારે જો ખરેખર ભગવત સ્મરણ અને ભગવત ભક્તિ કરવી હોય તો તમે એકાંતમાં બેસો, એક જ આસન ઉપર બેસો અને પ્રભુનું ભજન કરો, રહ્યો ધ્યાનમાં ભજન કર્યા કરો, ચિત્ત તમારામાં જોડો, હવે બીજા સાધનોની અંદર ચિત્ત જોડો. ગોપીઓ કહે છે કે તમને શહેરવાસીઓને તો ઘણા ચિત્ત હોય, એટલે તમે થોડા થોડા બધે જોડી શકો, પણ હે ઉધા અમારે તો એક જ ચિત્ત હતું, અને એ તો અમે કૃષ્ણને સોંપી દીધું છે, બીજા ચિત્ત ક્યાંથી લાવવા. કેટલી સરસ વાત મૂકે છે ગોપીઓનો. મહાભાગવતની અંદર એ ગોપાંગના, કૃપાળુદેવે મહાત્મા ગોપાંગના કીધી છે, ચિત્તની વૃત્તિઓ લઈને માધવને કોઈ માધવ લ્યો, અમે તો પ્રભુને સોંપી દીધી. એકવાર પ્રભુને અમારું ચિત્ત સોંપી દીધું છે, હવે અમારું અસ્તિત્વ ક્યાં હતું? આ જે કંઈ કાયા છે એ કામ ચાલ્યા કરે છે. અમારી જે કંઈ ચૈતન્ય છે એ તો પ્રભુને સોંપી જ દીધું છે. અમે અમારી વૃત્તિઓ બધી પ્રભુમાં લીન થઈ ગઈ છે, અમારી પાસે બીજું ચિત્ત નથી. તમારે શહેરવાસીઓને ચિત્ત હોય એટલે તમે 5-25 જગ્યાએ બધે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો, અમારી પાસે એવું નથી. જંગમની જુક્તિ તો જાણીએ, સમીપ રહે પણ શરીર નો નહીં સંગજો. જંગમની જુક્તિ, જંગમ એટલે ફરતા, શરીરની અંદર હરતા ફરતા જંગમ તીર્થ અને સ્થાવર તીર્થ એવા કૃષ્ણ પરમાત્મા, એની કળા અમને એવી અમે જાણીએ છીએ કે એ સાથે હોય તો પણ અમને તો ક્યાંય શરીરનો સંગ લાગતો નથી. અમે તો પ્રભુને
અર્પિત થઈને જીવન જીવીએ છીએ.
દેહમય જીવન નથી હવે અમારું, ચૈતન્યમય જીવન છે.
હવે તમે અમને ઉપદેશ આપો છો કે કૃષ્ણ પરમાત્મા નથી એટલે હવે તમે ઘરમાં બેસો, એકાંતે વસવું, એક જ આસને, અને ભૂલ પડે તો ભજનમાં ભંગજો. હવે જો અમે એકાંતે વસીએ કૃષ્ણ પરમાત્માની ગેરહાજરીમાં અને એક જ આસને બેસીને પ્રભુનું સ્મરણ કરો, એ કે છે અમારાથી એ નહીં થાય. અમને જંગમ, અમને તો પ્રત્યક્ષ કૃષ્ણનો પ્રેમ જોઈએ, પ્રભુની સાથે જ અમે રહીશું. ભૂલ પડે અને આમાં જો ભૂલ થઈ જાય તો અમે તો ભવ હારી જાય, ભજનમાં પડે ભંગ. એ કે છે ઉદ્ધવજી અબડા તે સાધન શું કરે, અમે ગોપીઓ આવા સાધનને શું કરીએ જે તમે કહો છો કે ભગવાનને ભજવાના અનેક માર્ગ છે, અમારે અનેક માર્ગ જોઈતા નથી. અમને તો સાક્ષાત અમારો કૃષ્ણ પરમાત્મા જોઈએ છે. ભાગવતની અદ્ભુત વાતો એવી ભક્તિની કરી છે, સાક્ષાત એ ભગવત સ્વરૂપ છે, એ ચૈતન્ય સ્વરૂપ છે. એક પત્રમાં 201ની અંદર કૃપાળુદેવે આ થોડી વાતનો ઉલ્લેખ કર્યો છે. પણ આવી ચિત્તની વૃત્તિઓ ગોપીઓ જેવી થઈ જવી જોઈએ, જેને પોતાનું કોઈ અસ્તિત્વ નથી, જેને પોતાનો કોઈ આગ્રહ નથી, પોતાનો કોઈ મત નથી, પોતાની કોઈ માન્યતા નથી, પોતાનું કોઈ જેને કહીએ કહેવા પૂરતું કે ભાઈ તારું શું માનવું છે, અમારું કાંઈ જ માનવું નથી, અમે જ નથી, અમે તો પ્રભુમાં અર્પિત છીએ. આવું સમર્પણ પ્રેમ, આને કહેવાય છે ડિવોશન, ડેડિકેશન ઇન ટોટો. ભક્તિ એટલે સર્વરૂપેણ આત્મસમર્પણમ. જે પરમ તત્વ છે એ પરમ તત્વની અંદર પોતાના તમામ રૂપો એની અંદર સમર્પિત થઈ જાય છે, એનું અલગ કોઈ અસ્તિત્વ રહેતું નથી, પ્રભુમાં એ સમાય છે. કબીર સાહેબ કહે કે પ્રેમ ગલી અતિ સાંકડી તામે દો ના સમાય. હે પ્રભુ, તારા ઉપર જયારે પ્રેમ થાય છે ત્યારે તું હો ને હું હો એ બે તો બને, કાં તું ને કાં હું, આ તો એટલો સાંકડો રસ્તો છે એમાં બે રહી શકે એમ નથી. તો હે પ્રભુ તારામાં જ હું સમાઈ જાઉં. અદભુત ભક્તની વાત છે. પ્રેમ લક્ષણા ભક્તિનું સ્વરૂપ એ તો વિચારીએ તો કેટલે સુધી પોતાના અસ્તિત્વનું સમર્પણ છે એ વાત એની અંદર આવે છે. બાકીના સાધન અમે શું કરીએ, આ ગોપીના ભાવની અંદરની ઉત્કૃષ્ટતા મૂકી છે. 607 પત્ર અહીંયા પૂરો થાય છે. મુંબઈ જેઠવદ દસમ સોમવાર 1951. તથારૂપ ગંભીર વાક્ય નથી તો પણ આશય ગંભીર હોવાથી એક લૌકિક વચનનું આત્મામાં હાલ ઘણીવાર સ્મરણ થઈ આવે છે. તે વાક્ય આ પ્રમાણે છે, રાંડી રૂવે માંડી રૂવે પણ સાત ભરતારવાળી તો મોઢું જ ન ઉગાડે. વાક્ય અગંભીર હોવાથી લખવામાં પ્રવૃત્તિ ન થાત પણ આશય ગંભીર હોવાથી અને પોતાને વિશે વિચારવાનું વિશેષ દેખાવાથી તમને પત્તું લખવાનું સ્મરણ થતાં આ વાક્ય લખ્યું છે. તેના પર યથાશક્તિ વિચાર કરશો એ જ વિનંતી. લિખિતન રાયચંદના પ્રણામ વાંસોજી. લૌકિક વાક્ય છે, અગંભીર છે. કૃપાળુદેવ કહે છે અમારાથી લખાત પણ નહીં. પણ ભાવનગરના મુમુક્ષુને લખ્યું છે, કેમ કે જેને ખાસ જેને માટે એને લખ્યું કે કંઈક વિચારવાનું લાગે છે એટલે અમને એ સ્મરણમાં આવે છે. વાક્ય લૌકિક છે, લૌકિકનો અર્થ તો એ જુદી રીતે છે. રાંડી રૂવે માંડી રૂવે અને સાત ભરથારવાળી મોઢું ન ઉગાડે, વાક્ય એટલું જ છે. એની અંદરથી વ્યવહાર અર્થ અને પરમાર્થ બંને સમજવાના છે. લૌકિકના અર્થની અંદર એ છે કે સ્ત્રીનું જીવન એને માતૃત્વની પ્રાપ્તિ થાય તો જ સફળ છે. પણ રંડાપો આવ્યો, ધણી ગયો, હવે એને માતા થવાની કોઈ શક્યતા નથી. માંડી રૂવે પરણો છે, પરણી છે, ઘર માંડ્યું છે પણ ધણી નામર્દ મળ્યો છે, એ પણ રોવે. કારણ કે હવે પણ એના જીવનની સાર્થકતાનું જે ફળ એને પ્રાપ્ત થવું જોઈએ તે નહીં થાય. એકની અંદર આનો અભાવ છે ધણીનો, બીજામાં ધણીની ક્ષમતાનો અભાવ છે, ત્રીજામાં કે છે કે સાત ભરથારવાળી તો
મોઢું જ ન કરે. સાત સાત ઘર માંડ્યા હોય અને જો આ ન થયું હોય તો કોને જઈને શું, કોનો દોષ કાઢે, કોને કે? એના ઉપરથી પરમાર્થ લેવાનો છે આપણને. હવે એ વ્યવહાર અર્થ સાથે કઈ શું, કૃપાળુ દેવે તો કહ્યું કે અગંભીર વાત છે, બધી વ્યવહારની વાત છે, છોડી દો હવે. કારણ કે એ સાત પરથાર વાળીનું ને એ બધો લૌકિકની અંદર છે. આપણે ત્યાં પણ એવા ઘરઘેણા કરવા, ઘર બાંધવા, આવી સમાજની અંદરની નિકૃષ્ટ સમાજમાં દીકરા માટે ગમે તે પ્રકારના ઘર બાંધવાની એવી હતી. ઊંચા વર્ણની અંદર આ વાત નથી ક્યાંય. એ તો રાંડી હોય તો જીવન પસાર કરી નાખે વિધવા તરીકે, માંડી હોય તોય પણ નિસંતાન તરીકે જીવન પસાર કરે છે. સાત ભરથારનો કોઈ કન્સેપ્ટ ઉપર વર્ણ ઉપરના વર્ણમાં નથી, પણ સમાજની અનેક પ્રકારની અવસ્થા છે. તો ત્યાં ક્યાંક આવી રીતે પણ જુદા જુદા ઘર માંડે, માત્ર ખોડાનો ખૂંદનાર જોઈએ વગેરે વગેરે. આ વ્યવહારિક વાત છે, એને આપણે અત્યારે કંઈ મહત્વ નથી, અને આપણા સમાજની અંદર તો આ વાત લાગુ પણ નહીં પડે. હવે આપણે એનો પરમાર્થ જોઈએ. રાંડી રૂવે આવો મનુષ્ય જન્મ મળ્યો છે, પણ સંકેતના દાતા જીવનની સાર્થકતા શેમાં છે? સંકેતમાં. સ્ત્રીની સાર્થકતા માતૃત્વમાં છે. પુત્રની પ્રાપ્તિ એ ફળ મળે ત્યારે લાગે કે જન્મારો સફળ થયો. એમ જીવનની અંદર જો સંકેત પ્રાપ્ત ન થાય તો એ કહે છે કે રાંડી રહે. જન્મ મળ્યો પણ દાતા નથી, સંકેતનો દાતા નથી. એ ગયા, ગુરુનો વિયોગ થયો, કોઈ રહ્યું નહીં, માર્ગ બતાવનાર, સ્વરૂપ બતાવનાર એ રોવે. માંડી રૂવે, અરે અમે ગચ્છના કુળના કંઈક નિજ ગુરુ માયના, પણ એનામાં આ સંકેત દેવાની ક્ષમતા નથી, તાકાત નથી. અમે માંડ્યું, અમે ગચ્છ મત કુળ કુળ ધર્મ આ બધા કરીને બેઠા છીએ, મત ગુરુ કુળ ગુરુ, એ પણ માંડી એ પણ રૂવે કે જિંદગીભર સુધી આ બધું કર્યું કંઈક, પણ સંકેતની પ્રાપ્તિ થઈ નહીં. સાત ભરથાર વાળી તો મોઢું જ ન ખોલે. હવે કોને કેવું? એમ અહીંયા જાય, ત્યાં જાય, અહીંયા જાય, આ ઘર, આ આશ્રમ, આ જગ્યાએ, આ ચારે બાજુ પહેરા જ કરે, અને તોય સંકેત ન મળે. કોને કહીશ તું? તે એકય બાકી નથી રાખ્યું, તે એકય ગુરુ છોડ્યા નથી, દોરા ધાગાથી માંડીને કંઈક ને પૈકડા છે. આ સાત ભરથાર વાળીનો બીજો પરમાર્થ કે જ્યાં સુધી સાત પ્રકૃતિ જીવની અંદર છે, પોતાની યોગ્યતા નથી તો ક્યાંથી થશે? સાત ભરથાર હોય તો શું થાય? પોતાની યોગ્યતા વિના, સંકેત દશા વિના ન થાય તો એ કહે છે કે પત્રાંક 47માં વાત આવે છે કે સમ્યક અનંતાનુબંધી કશાય, ક્રોધ માન માયા અને લોભ, આ ચાર અનંતાનુબંધીની પ્રકૃતિ, પછી સમ્યક્ત્વ મોહિની, મિશ્ર મોહિની અને મિથ્યાત્વ મોહિની, આ ત્રણ પ્રકૃતિ, સાત પ્રકૃતિનો ક્ષય ન થાય ત્યાં સુધી સમ્યકત્વ પ્રગટી શકે નહીં. આ સાત ભરથાર લઈને બેઠી છે, સંકિત નહીં થાય. અને એ વાતને એટલી સરસ રીતે મૂકી છે આત્મસિદ્ધિની અંદર, એ વાતને સંક્ષિપ્ત મૂકી દીધી છે.
દશા ન એવી જ્યાં સુધી જીવ લહે નહીં જો મોક્ષ માર્ગ પામે નહીં મટે ન અંતર રો. આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સુહાય, તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય, જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ.
આ તારી યોગ્યતા કસાયની ઉપશાંતતા માત્ર મોક્ષ વિનાશ, ભવે ખેદ પ્રાણી દયા, આ ન થાય ત્યાં સુધી આ યોગ્યતા નથી. આવી દશા ન આવે ત્યાં સુધી, આવો જોગ યોગ્યતા જીવ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી,
સદગુરુનો બોધ પરિણામ પામતો નથી, ભલે ને ધણી હોય તો પણ તારી ક્ષમતા નથી તો પુત્ર પ્રાપ્તિ થાય નહીં, એ મોક્ષની પ્રાપ્તિ સંકિતની પ્રાપ્તિ તને ન થાય. ગુરુ શું કરે? તારી યોગ્યતા વિના તું તો બધી પ્રકૃતિ લઈને બેઠો છો, તો કે છે આવે જ્યાં એવી દશા, અને જ્યાં એવી દશા આવી ગઈ આ સાત કર્મની પ્રકૃતિથી તું મુક્ત થયો, સદગુરુ બોધ સુહાય. બસ એ શોભશે, તારી સાથે એનો સમન્વય થશે. તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય, જ્યાં પ્રગટે સુવિચારણા, સદગુરુનો બોધ હવે નિમિત્ત થઈ ગયો, ત્યાં એ વિચારણા પોતાની છે એ થાય છે ત્યાં, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. નિજ જ્ઞાન આ તને પ્રગટશે. આ જીવનની અંદર સંકિત કહેતા નિજ જ્ઞાન પ્રગટવું જોઈએ. જે જ્ઞાને ક્ષય મોહ થઈ, આખા સંસારનું મૂળ મોહ છે કર્મ મોહનીય, જે કહ્યું કૃપાળુદેવે કે મુખ્ય મોહનીય, આ મુખ્ય મોહનીય મોહનીયનો નાશ કરે અને પામે પદ નિર્વાણ, તારી મુક્તિ થશે. તો વાક્ય જુદી રીતે છે, વ્યવહારનો અર્થ જુદો, પરમાર્થનો અર્થ જુદો, એ રીતે સમજવાનું છે. લખ્યું છે કે પોતાને વિશે વિશેષ વિચારવાનું, દેખાવાથી આ વાક્ય લખ્યું. દરેકે મુમુક્ષુએ પોતે વિચારવાનું કે આપણે શું કરવું છે, જીવનની સાર્થકતા પ્રાપ્ત કરવા માટે ચારે બાજુ ભમવું છે કે એનાથી સંકેત પ્રાપ્ત થાય, તો જોગ અને યોગ્યતાથી, જોગાનું જોગ મળીએ જ ગ્રંથિભેદ થાય, આપણી જોગ અને પછી સામે એવી યોગ્યતા, તો યોગ્યતાનો મેળ વિશેષ થાય જ્યારે જીવની આવી અવસ્થા હોય અને સત્પુરુષનો બોધ મળે, ત્યારે જ આ જીવની અંદર ટર્નિંગ પોઈન્ટ આવે છે. અનંત સંસાર ત્યાં છેદાય છે અને ત્યાંથી પોતે પોતાના આત્મકલ્યાણના માર્ગે જાય છે. જીવનની સાર્થકતામાં કૃપાળુ દેવે પણ કહ્યું કે જે મનુષ્ય દેહે આ જીવે મહાત્મા પુરુષને ઓળખ્યા અને તે મહાભાગ્યનો આશ્રય કર્યો. બસ આવો આશ્રય બંધાય, યોગ અને યોગ્યતા. પણ આપણી યોગ્યતા વિનાનો આશ્રય પણ ખોટો, અને આશ્રય હોય અને યોગ્યતા આપણી ન હોય તો પણ કંઈ પરિણામ આવે નહીં. એ બંનેનું સમન્વય માટે થઈને આ રાંડી માંડીની વાત મૂકી છે. વિશેષ અવસરે આ પત્ર અહીંયા પૂરો થાય છે. 608 પૂરો થાય છે.